પૂજ્ય બેનશ્રીના વચનામૃત બોલ નંબર 397 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 65, મૂળ કેસેટમાં અડધો કલાકનું જ પ્રવચન છે.
બીજું કાંઈ મને દેખાતું જ નથી. આવું દ્રવ ઉપર જોડાવે, દ્રવની અધિકતા રહે તો બધા નિર્મળ થતું જાય છે. અનંત ગુણધામ જે આત્મ સ્વરૂપ છે, જેમાં અનંત દિવ્ય શક્તિઓ રહેલી છે, મુખ્ય ચૈતન્ય સ્વાભાવિક છે, તે દેવ છે. ચૈતન્ય મારો દેવ છે એટલે અનંત દિવ્ય શક્તિનો ધારક શુદ્ધાત્મા પોતે જ દેવ સ્વરૂપ છે, અને તેને જ હું દેખાતું, તેને જ હું દેખું છું. બીજા કોઈને હું દેખતો નથી, અથવા બીજું કાંઈ દેખાય છે તો પણ ખરેખર નહીં દેખાવા બરાબર છે. મને તો મારો આત્મા જ જ્ઞાનમય આત્મા જ દેખાય છે. દ્રષ્ટાંત આવે છે અર્જુન બાણાવલીનો, મત્સ્યવેદનો દ્રષ્ટાંત, માછલાને આંખ મેળવાની હતી અને તે પણ તેની સામે જોઈને નહીં પણ પાણીમાં પડતા એના પ્રતિબિંબની સામે જોઈને. પાણી નીચે માછલો દર, અને તે પણ સ્થિર ફરતું. ગુરુ દ્રોણાચાર્યને પૂછે છે કે અર્જુન તને શું દેખાય છે? જો આ પાણીમાં પ્રતિબિંબ દેખાય છે ને થાંભલાનું, થાંભલા ઉપર પક્ષી છે ને, પછી શું માછલી છે ને, કાંઈ દેખાતું નથી. એમાં તાત્પર્ય છે કે જે ધ્યેય છે એની મુખ્યતા એવી છે, અને ધ્યેયની પાછળ પરિણામની લગ્ની પણ એવી છે કે જેમ કોઈ નજરબંધી થઈ જાય, નજર બંધાઈ જાય, એમ પોતાના શુદ્ધ પરમાત્મા સ્વરૂપને દેખનારને દ્રવની અધિકતા, સ્વદ્રવ તરફના પરિણામનો જોર અને તેની મહત્તા, તેની મહિમા એટલી બધી છે કે જાણે બીજું કાંઈ દેખાતું જ નથી. દેખાતું હોય તો પણ દેખાતું નથી. કારણ કે આત્મા શું એવી છે અંદરમાં, જે પરમ સ્વરૂપને સર્વજ્ઞ ભગવાન પણ પૂરું કહી શકા, એવા ગુણમય નિજ સ્વરૂપને અધિકપણે દેખું, તેના તરફનું પરિણામમાં જોર રહેવું, તો પરિણામની અંદર સર્વ પરિણામ બધું, એટલે એના સર્વ પરિણામ નિર્મળ થતા જાય છે. મલિનતા મટતી જાય છે, મલિનતાનો નાશ થતો જાય છે, પરિણામમાં શુદ્ધિ વધતી જાય છે, અને સર્વાંગ શુદ્ધિ થાય, સંપૂર્ણ શુદ્ધિ થાય એવી દેખાવ છે. એ એક શુદ્ધાત્માના આશ્રય આવે છે. બહારમાં મિત્રાગ્નિનો દેવ કહેવાય છે, અને તેમનું વંદન પૂજન કરવામાં આવે છે. તે વ્યવહારે છે, વ્યવહારે છે કે શું કે જ્યારે રાગ ઉત્પન્ન થાય છે અને વિતરાગદી ઉપર લક્ષ જાય છે ત્યારે એમની વિતરાગતા આદિ જીવને બહુમાન આવે છે, પૂજા ભક્તિના પરિણામ થાય છે. પણ તે પરિણામથી આત્માની સિદ્ધિ થતી નથી, સંબંધ જરૂર થાય છે પણ તે પરિણામથી આત્માની સિદ્ધિ થતી નથી. અહીંયા નિર્મળ થતા જાય છે, બધું નિર્મળ થાય છે એટલે આખો આત્મા નિર્મળ થતો જાય છે. તે એક શુદ્ધાત્મ દ્રવ્યના આશ્રય થાય છે. ફેરવી ફેરવીને એક જ વાત છે, પોતે ચૈતન્ય દેવ એના જ્ઞાન લક્ષણથી દેખાય છે, ચૈતન્ય લક્ષણથી દેખાય છે. ચૈતન્યમાં દર્શન અને જ્ઞાન બે છે, પણ દર્શન તો સદમત્સને સીધું ગ્રહણ થતું નથી. જ્ઞાનનું લક્ષણ છે એ વ્યક્ત પ્રસિદ્ધ સાકાર અનુભવ ગોચર છે એટલે લક્ષમાં આવે છે, જ્ઞાનમાં આવે છે. અનુભવ ગોચર હોવાથી અનુભવ પદ્ધતિથી તે વિષયને સમજી શકાય છે. જ્ઞાનમય આત્મા આવત છે, જેવું એકનું નિર્ભેળ જ્ઞાન છે, એવું એકનું જ્ઞાનમય આત્મતત્વ છે આત્મા દેખી શકાય છે. લક્ષણ દ્વારા લક્ષને આખા પદાર્થને દેખી શકાય છે અને દેખે તો એની વિધિકતા રહે, બીજાની વિધિકતા આવે. કેમ કે એ આત્મામાં અનંત સુખ રહેલું છે અને સુખ જોવે, પોતે પોતાનું સુખ પોતામાં જોવે અને સુખ રહીત પદાર્થોની પણ અધિકતા રહે એમ બનતો નથી. બીજા પદાર્થો જેમાં સુખાભાસ થતો હતો તે બધા પદાર્થો સુખથી ખાલી જોવામાં આવે છે. સમજી શકે પોતે પોતામાં ગયો, એકતું બુદ્ધિ તૂટી ગઈ એટલે બધા રસીલા પડી ગયા. સમ્યક દર્શન થતા અથવા મોક્ષ માર્ગમાં આવતા વિભાવરસ, બધા સમસ્ત પ્રકારના વિભાવરસ ઢીલા પડી જાય છે. એટલે રસ ભલે અલ્પ આસક્તિ છે ચારી કુંભોની, તો પણ એ ઢીલા પડી ગયેલા રસ છે. શ્રીમદજી તો એને એમ કહે છે કે કસાયની ચેર ભાંગી ગઈ છે, આત્માના સ્વભાવના અપૂર્વ મહિમાના ફળમાં ચૈતન્ય રસમાં ચડેલા જીવને ચૈતન્ય સ્વભાવનો અનુભવ થાય છે ત્યારે અનાદિથી રાગ સાથે એકત્વનો અનુભવ હતો, એકપણાનો જે અનુભવ હતો એ છૂટી જાય છે. રાગ જુદો અને પોતે જ્ઞાનમય આત્મા જુદો એવો પ્રત્યક્ષ અનુભવ થાય છે ત્યારે એને અનેક પ્રકારના વિભાવરસ, ભલે કોઈ પણ પ્રકારની પ્રકૃતિ હો, પ્રકૃતિ મૂળમાંથી ઢીલી પડી જાય છે, એ પ્રકૃતિ શક્તિહીન થઈ જાય છે, કસાયની શક્તિ તૂટી જાય છે. કસાય રહે છે પણ કસાય શક્તિ વગરનો કસાય રહે છે, તે કસાય જોર કરીને આત્માને અનંત સંસાર રખડાવે એવા બંધનમાં આવતો નથી. કેળ ઉપર કોઈને એવો ફટકો પડે છે, જબરજસ્ત ઘા પડ્યો હોય, એ માણસની કેળ તૂટી ગઈ હોય, માન માંડ હાલતો હોય, એને એમ કોઈ એમ કે હવે અધમણ ઉપાડીને જરાક ફેરવી દો, આ મોટી બેમણની ગાણી છે ધક્કો મારીને જરાક એક કોર મૂકી દો, એની કથા શક્તિ તૂટી ગઈ છે, એને જોર નથી આવતો. જેને પ્રકૃતિ પ્રકૃતિના હૃદયના ભાવ સાથે તન્મયપણું છે, એને એનો રસ ઘણો છે, એમાં એનું જોર ઘણું છે. રસ ઘણો છે અને જોર ઘણું છે, એ પ્રકારનો વિભાવ સંયોગ દર્શન થતા તૂટી જાય છે મૂળમાં. પછી આગળનો જે ફેરફાર છે એ અકસાય સ્વભાવનો પત્તો લાગ્યો છે, અંદરમાં આધાર મળી ગયો છે, તેથી એના આધારે એની શુદ્ધિની વૃદ્ધિ થતી જાય છે અને રાગાદી ભાવ આપોઆપ મટતા જાય છે. આપોઆપ એટલા માટે કહીએ કે કર્તૃત્વ બુદ્ધિથી ત્યાં કોઈ પરિણામ એને કરવા પડતા નથી. આત્માના ગુણના વિકાસ થાય એવા પરિણામ અને દોષનો નાશ થાય એવા પરિણામ અકર્તૃત્વપણે પોતાના સ્વરૂપના આધારે ઉત્પન્ન થતા પરિણામને લઈને આપોઆપ થાય છે. ગુણનો વિકાસ અને દોષનો નાશ આપોઆપ થાય છે. આ કરું એ કર્તૃત્વ બુદ્ધિ પરિણામ સંબંધિત રહેતી નથી, સંયોગ સંબંધિત રહેવાનો પ્રશ્ન છે. બહુ મોટો વિષય આ છે. સંયોગ દર્શનમાં જ્ઞાતા સ્વભાવી માત્ર જ્ઞાન સ્વભાવી આત્મા સ્વસ્વરૂપે અનુભવાય છે, ત્યારથી એને પરિણામનું પણ કરવું એ પ્રકારનું કર્તૃત્વ ચાલી જાય છે. એને આત્મકલ્યાણ નથી કરવું, કે આત્મકલ્યાણ એ જીવને નથી કરવું એ પ્રશ્ન જ નથી. ખરેખર તો કલ્યાણ થવાનો ઉપાય જ એને જાણ્યો છે, એને આઈડિયો છે, પણ પરિણામનું કર્તૃત્વ જે સ્વયં નિષ્ઠાત્વ રૂપ છે, જેને પર્યાય બુદ્ધિ શાસ્ત્રમાં કહે છે, પર્યાયને કરવાની બુદ્ધિ, પર્યાયમાં અહંપણાની બુદ્ધિ, પર્યાય માત્રમાં હું આખો આત્મા છું એવી જે બુદ્ધિ, અભેદ બુદ્ધિ, એને મિથ્યા બુદ્ધિ અથવા મિથ્યાત્વ મૂંઢપણું કહેવામાં આવે. મિથ્યાત્મ એ મૂંઢપણું છે. પર્યાય મૂંડાહા પર સમયા પ્રવચન એક તો બુદ્ધિ જેની તૂટી ગઈ અને પોતે પોતામાં ગયો એટલે શુદ્ધોપયોગપૂર્વક પોતાના નિસ્વરૂપના અભેદ અનુભવમાં ગયો, એ અભેદ અનુભવ શુદ્ધ નિર્મળ ચૈતન્ય સ્વભાવના અપૂર્વ રસનું પરિણમન છે, તેથી તેનાથી વિરુદ્ધ એવા જે બીજા બધા વિભાવ રસ કસાય રસ એ ઢીલા પડી ગયા. કસાય રસ એવા ને એવા રહ્યા અને અહીંયા અનુભવ થયો એમ બનતું નથી. અસ્થિ નાસ્તિને આ સંબંધ છે. જ્યારે સ્વરૂપના શુદ્ધ પરિણામની અસ્થિ થાય ત્યારે અશુદ્ધ પરિણામની નાસ્તિ થયા વિના રહે નહીં. આમ તો માણસ શું વિચારે છે, સંયોગ દર્શન તો ઠીક હવે કરીએ આપણે સંયોગ દર્શન, પણ ચારિત્ર તો પ્રગટ હું જોઈએ. સામાન્ય રીતે પર્યાય નાસ્તિક પરિણામમાં તો એવી સ્થિતિ થાય, સામાન્ય વિચાર સર્વત્ર ચાલે છે. તો સંયોગ દર્શન તો સાચા દેવગુરુ શાસ્ત્રને માન્ય શાસ્ત્ર અનુસાર નવ તત્વ સદ્રવ્યાની સમજણ કરીએ એટલે સંયોગ દર્શન તો થયું, પણ ચારિત્ર ને ત્યાગ વગર આત્માને ખરેખર કલ્યાણ થાય છે કે એવું જે માનેલું સંયોગ દર્શન છે એ સંયોગ દર્શન નથી. પણ મિથ્યા દર્શન ને સમ્યક દર્શન માન્ય છે. અને પછી કરવાની જે વાત આવે છે એ તદનુસાર મિથ્યા દર્શન અનુસાર આવે છે. આમ વાત છે. સમજણ નો ફેરફાર છે, પાયાની સમજણ નો ફેરફાર છે. સમ્યક દર્શન ના કાળમાં સમ્યક જ્ઞાન અવિનાભાવીપણે હોય અને સમ્યક દર્શન ના કાળમાં સમ્યક જ્ઞાન ઉપરાંત સમ્યક ચારિત્ર સ્વરૂપાચરણ ચારિત્ર પણ અવિનાભાવીપણે હોય છે. કદી એકનું સમ્યક દર્શન હતું નથી. કેટલા સૂત્રનું જે પહેલું સૂત્ર છે કે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ છે. તો એ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી ત્રણ છે પણ મોક્ષ માર્ગ એક વચનમાં છે. ત્યાં સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગા એમ નથી કહ્યું. ત્રણ માર્ગ નથી કયા પણ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર ત્રણેયના અભેદરૂપ એક મોક્ષ માર્ગ છે. હવે જો સમ્યક દર્શન પ્રગટ થયું છે ત્યાં જે મોક્ષ માર્ગનો સદભાવ હોય તો ત્યાં જ્ઞાન ચારિત્રનો સદભાવ હોય તો જ એને મોક્ષ માર્ગ કહી શકાય, નહીં તો એને મોક્ષ માર્ગ કહી શકાય નહીં. પણ એ ચારિત્રનો અનુકૂળ જઘન્ય ભાવે છે એટલે દેખાતો નથી. અને એને ચારિત્ર કહેવાય છે. ચારિત્રની શરૂઆત ત્યાંથી થાય છે એની પણ સામાન્ય રીતે સમજણમાં આવતી વાત નથી. કેમ કે ત્યાં ચોથું સ્થાન શ્રદ્ધા પ્રધાનતાથી વિચારવામાં આવે છે. ત્યાં જ્ઞાન પણ સમ્યક છે, ત્યાં સમ્યક ચારિત્ર પણ પ્રગટ થયું છે અને જ્ઞાન અને શ્રદ્ધાને ચારિત્ર એવું થયું છે કે પર્યાયના કર્તૃત્વ વિના પર્યાય સિદ્ધ થયા કરે એવી પરિસ્થિતિ સર્જન પામી છે. પર્યાય સિદ્ધ કરવી પડે અને અશુદ્ધતા ટાળવી પડે એવું જે કાર્યની દ્રષ્ટિએ કાર્ય કરવાનું છે એમાં એ કાર્ય કર્તૃત્વ વિના થાય એવી પરિસ્થિતિ ત્યાં સમ્યક દર્શનમાં ઉત્પન્ન થાય. હજારો સાધુઓ સાધુ પદ જે આગમમાં કહ્યું છે ભગવાન કહ્યું છે એવું છે કે કંઈ એ સવાલ છે. મોટી વાત એ શું કહે છે એવી પાયાની વાત છે. પ્રથમ શુદ્ધ ઉપયોગ મોક્ષ માર્ગના પ્રથમ પગથિયે રાગની એકત્વ બુદ્ધિ સુચેજ તૂટી જાય છે અને સમસ્ત રસ બધા રસ ઢીલા પડી જાય છે. ભલે પૂર્વકર્મનો ઉદય તદનુસાર સંયોગો પૂર્વકર્મના એવા ને એવા દેખાય તો પણ તે સંબંધીના જે પરિણામ છે એમાં મોટો ફેરફાર હોય એ બધું જુદું જુદું લાગે છે. પોતાથી આત્માથી ખાલી લાગે છે, પોતાના અસ્તિત્વથી શૂન્ય લાગે છે. જે હૃદયમાં મિથ્યા દ્રષ્ટિ સંસારી જીવને ભર્યું ભર્યું લાગે છે તેના તે ઉદયમાં મિથ્યા દર્શન મૂક્યા તે જ જીવને તે જ ઉદય ખાલી લાગે છે, પોતાથી શૂન્ય લાગે છે. દ્રષ્ટાંત ભલે છ ખંડનો લેવામાં આવે છે કે ચક્રવર્તીને છ ખંડ હોય છે પણ એ ખાલી જોવે છે. છ ખંડને પોતાથી શૂન્ય જોવે છે કે આ છ ખંડ છે એને મારે ખરેખર કાંઈ લેવા દેવા નથી. પણ સાધવા ગયા હતા ને વારસામાં ઠસન નહોતા આવ્યા. પુત્રવૃત્તિને એમના પિતાશ્રીના વારસામાં છ ખંડનો રાજ ન મળે કદી. સામાન્ય રાજા હોય પછી પોતે ચક્રવર્તી થાય ત્યારે છ ખંડ સાધે છે. એટલે સાઈ સમ્યક દર્શનમાં છ ખંડ સાધવા નીકળે ત્યારે જોતું નથી ને ક્યાંથી આવો પ્રવૃત્તિ કરે છે. આવો એક બહારનો દેખાવ વિરોધાભાસ ઉત્પન્ન કરે એવો થાય છે. એના બધા જીવા પડી ગયા છે એ કોણ જાણે. જ્ઞાનીના કાળજા ઓળખવા બહુ મુશ્કેલ છે. ભરતાદી ચક્રવર્તીના એવા દ્રષ્ટાંત છે. યુદ્ધની ભૂમિમાં યુદ્ધ વિરામ હોય તો જ ધ્યાનમાં બેસી જાય. રાત્રે શાંત પડે તો પહેલા યુદ્ધ વિરામ થઈ જશે. દિવસ આઠમાં પછી તો યુદ્ધ ન કરે. કોઈ પોતાની છાણી મને કોઈ એમાં ડગો પણ ન કરે. યુદ્ધ ન કરે ને ડગો પણ ન કરે. કેટલા નીતિવાળા જીવન હતા. ભલે દુશ્મન આવત વેર બધું હોય પણ પાયાની નીતિ કોઈ ન છોડે. એ રાત્રે સ્વરૂપ ધ્યાનમાં બેસે તો શુદ્ધ ઉપયોગમાં આવે. કેટલો ચૈતન્યનો રસ હોય તો શુદ્ધ ઉપયોગ થાય. એ તો પ્રયત્ન કરે ત્યારે સમજાવી નથી. તો ત્યાં શુદ્ધ ઉપયોગ થયો એ એમ પ્રદર્શિત કરે છે કે એમને લડાઈનો રસ એટલો નહોતો જેટલો ચૈતન્યનો રસ હતો. એમ છે ભલે પૂર્વકર્મના ઉદયમાં ખેંચાય છે અને તે દોષ છે. તે કાંઈ ગુણ નથી પણ તે દોષ છે. પોતે એને ચાહતા નથી પણ નિષેધે છે. એનો આદર નથી પણ એનો નિષેધ છે. પણ નિષેધ છે એટલે એનો એને રસ પડતો નથી. આમ છે જે કામ પરાણે કરવું પડતું હોય એમાં રસ ન આવે. રસ આવે એ તો હોંશથી કરે. એવી હોંશ સમ્યક દ્રષ્ટિને કોઈ પણ ઉદયમાં હોતી નથી. કેમ કે એનો સર્વ પ્રકારનો કસાય રસ ઢીલો પડી ગયો છે. એમાં કોઈ પણ પ્રકૃતિ હો, કોઈ પણ જીવને કોઈ પણ પ્રકૃતિ હો, સમ્યક દર્શન થતાં પ્રકૃતિ ભાવથી ભિન્ન પોતાનો અનુભવ જ અપૂર્વ ચૈતન્ય રસને કારણે આવે છે. અને એક સ્વરૂપ રસનો સદભાવ વિભાવ રસને તોડી નાખે છે અથવા ત્યાં ઢીલો પડી જાય. સ્વરૂપ રસનો જરા વિષય છે.